नरतन पाई सयमनाल।
भगवान प्रजानी साथे जनसमूह साथे बैसीने सत्संग करी रहा छे, एमा स्वयं शासक राजा पोते ज पोतानी प्रजानी साथे सत्संग करतो होय, अने एमा के जीवन जीववामां पोताना भगवाननी साथेनो जे संबंध छे એ આ શરીરનો એને લક્ષમાં રાખીને જે ભજન કરે છે, ઉપાસના સાધન કરે છે, એ તો પરલોક પણ સુધારી શકે છે. પણ પ્રભુ કહે છે કે માણસ જીવતા એવા પ્રકારનું જીવન જીવી રહ્યો છે કે જેને બાનાબાજી કહેવાય. બહુ સ્પષ્ટ કહ્યું કે કાલ અહી કર્મ અહી ઈશ્વર અહી મિથ્યા દોષ લગાય. પોતાની જાતને નિર્દોષ ઠેરવવા માટે તો હું તો ડાયો છું, હું તો આવું કરું જ નહીં, મને તો આવું મારું આ કામ જ નહીં એમ દેખાડવા માટે એક બાનું કે ખરાબ પોતે પોતાની જાતે સમયનો દુરુપયોગ કરી રહ્યો છે, પણ છતાંય હું શું કરું, હવે મારું પ્રારબ્ધ એવું હતું, હવે મારા ગ્રહો એવા હતા, અને કંઈક ભગવાનની મરજી નહીં હોય, મિથ્યા દોષ લગાય. આમ અનેક અપરાધો કર્યા હોય, અનેક પ્રકારની ભૂલો કરી હોય, પાપ કર્યું હોય, પણ એ જ્યારે વ્યક્ત ન થઈ શકે અને પોતે જાહેર કરવાની અંદર પણ સંકોચ પામતો હોય, ત્યારે જવાનો ભાઈ હવે અમારા પ્રારબ્ધ એવા, જરા ભગવાનની કૃપા ઓછી છે મહારાજની, એટલે આમ થયું. જેને બાનાબાજી કહેવાય, માત્ર બીજું કંઈક ને કંઈક શોધી કાઢવું, આડ શોધી કાઢવી અને એની પાછળ પોતાની જાતને છુપાવવી. એટલે ભગવાન કહે છે આવી જે આત્મવંચના પોતાની જાત સાથેની છેતરપિંડી, કે પોતાને નિર્દોષ દેખાડવા માટે કે હું તો કઈ જ નથી, મેં તો કઈ જ કર્યું નથી. જેમ એક માં હોય અને એને સજા થઈ હોય ફાંસીની, અને એ માને કે તારે કઈક કેવું છે તારા દીકરા માટે, તારા એને માટે કંઈક, હા સાહેબ મારે ઘણું બધું કેવું છે, પણ એટલું જ કેવું છે કે મારો છોકરો તો સાવ નિર્દોષ છે, પણ તો પેલાનું આવી રહ્યું હતું ને એટલે આ બધું થઈ ગયું, બાકી મારો દીકરો આવો છે જ નહીં, આવું કરે જ બાનું કહેવાય જેને, કે મારો દીકરો આવું ક્યારે કરે જ નહીં, મને ખાતરી છે, પણ તો પેલાનું આવી રહ્યું છે ને એટલે નિમિત્ત થયો. આ છે આળસ, આળસ જેને કહેવાય, કે કરેલું છે, અપરાધ છે, ગુનેગાર છે, અને છતાંય પોતાની જાતને કંઈક આંખ મીચવાની, જેને એટલે કે લીપાપોતી એના જેવી વસ્તુ. તો ભગવાન કહે છે કે જીવનને છેતરશો નહીં, પોતાની જાતને ક્યારેય છેતરીને કોઈ બીજાને દોષ દઈને ઈશ્વરને કાળને કર્મને અને તમારી જાતને બચાવવા માટે પ્રયત્ન ના કરશો. તમે સ્વીકાર કરી લો કે મેં કર્યું છે, મારી ભૂલ છે, મારું પાપ છે, મારો અપરાધ છે, પણ એ પાપ અપરાધ અને ભૂલની જગ્યાએ કહે કે ભગવાનની ઈચ્છા એવી હશે તો મારાથી આવું થઈ ગયું. તો એ મિથ્યાત્વ ખોટું એ ખોટું જ છે, કાલ અહી કર્મ અહી ઈશ્વર અહી મિથ્યા દોષ, એ ખોટો આરોપ મૂકો છો તમે. તમારી ઉપર કોઈ ખોટો આરોપ મૂકે તો આપણે જાતે જ બધા ભેગા થઈને ભગવાન ઉપર રોજ આરોપ મૂકીએ છીએ. હશે ભગવાનની મરજી, આમ કહી દઈએ સીધો આરોપ જ, પણ પોતે જ કંઈક પોતાનામાં ખોટ છે, ઉણપ છે, કંઈક ખોટ છે એ નથી જોતો. તો આમ આવા પ્રકારનું જીવન એ આત્મવંચના, પોતાની જાતને છેતરવા બરાબર છે. એટલે ભગવાન એથી આગળ કહે છે કે જો આ શરીર જે પ્રાપ્ત થયું છે એ કંઈક શરીર માનવ શરીર છે, અને એ ભગવદ્ સ્મરણ કરવા માટે, ઉન્નતિ કરવા માટે, અને આ માનવ શરીર વડે આ લક્ષ ચોરાશી માંથી છૂટીને બહાર નીકળવા માટે આપ્યું છે. એ હિતન કર ફલ વિષય ન ભાઈ. હે ભાઈ, આ જે માનવ શરીર પ્રાપ્ત થયું છે, નર એટલે માનવ શરીર જે પ્રાપ્ત થયું છે, તે વિષયો, માત્ર વિષયો, વાસનાઓ અને વ્યસનો માટે જ નથી. પણ આજે જોઈએ છે બધી જ વિકૃતિઓનો આખો મોટો રાજમાર્ગ એક જ તરફ થઈ ગયો છે. બધી જ વિકૃતિઓનો રાજમાર્ગ બની ગયો છે. અને જે સાચો માર્ગ છે, જે સાચું લક્ષ છે, એ તો માત્ર ગૌણ બની ગયો છે. જેને ડાયવર્ઝન આપી દેવા, કે આ ડાયવર્ઝન પર જાઓ, આ તો સલામત તો ખરા જ, પણ જે અત્યંત ઘોર ધોરી નહી, ઘોર રાજમાર્ગ તરફ જઈ રહ્યા છે, કે જ્યાં માત્ર વ્યસન વૃત્તિઓની વિકૃતિઓ, વાસનાઓ, અને જ્યાં ગાડી માણસનું પતન જોઈએ છે ને, કે આજે 25 વર્ષ ને 35 વર્ષ 30 વર્ષના હાર્ટ ફેલ થઈ જાય, હાર્ટ એટેક આવી જાય, શું છે વિકૃતિઓ. કે હિતન કર ફલ, આ શરીર માત્ર વ્યસનો ને વાસનાઓ ભોગવવા માટેનું કોઈ મશીન યંત્ર નથી. ભગવાન પોતાના શ્રી મુખથી બહુ સ્પષ્ટ આદેશ આપે છે પ્રજાજનોને. રાજા હોવા છતાં રાજા કેટલા સંયમી છે, કેટલા બીજી પોતાની પ્રજાને હું હિત ઈચ્છીને રાજા સ્વયં સત્સંગ કરવા બેઠો. કે આ શરીર રોળી નાખવા માટે, વેડફી નાખવા માટે એને બસ માત્ર એનો લગાવ વ્યસનોનો તરફ એ નથી. કે જુઓ, સમજીને વિચારીને જુઓ. અને ઘણા કે મારે તો આના વગર ન જ ચાલે અને આગળ વધાય જ નહીં. અરે દુનિયા આખી ઘણી બધી મોટા ભાગની એમને જીવી રહી છે કુટેવ વગર, અને તારામાં આ કુટેવ વગર તું ના જીવી શકો એવું કોણે કહ્યું? જીવનના પ્રારંભમાં આ કુટેવ તારામાં હતી ખરી? ના, તો તે વખતે જીવ્યા વગર અત્યારે આવ્યો ક્યાંથી તું? અને અત્યારની કુટેવ તને જીવવા ન દે એના વગર તો તારો પોતાનો અપરાધ છે. ભગવાને જે લાલ બત્તી ધરી દીધી એ હિતન કર ફલ, આ કુકર્મ નથી. આ શરીર કુકર્મ કરવા માટે આપ્યું નથી. આમ સ્પષ્ટપણે ત્યાંથી રસ્તો બંધ કરી દીધો નથી. પાછા વળો, જાગ્યા ત્યાંથી, સમજ્યા ત્યાંથી પાછા વળો. એ હિતન કર ફલ વિષય ને ભાઈ. અને જે કઈ ભોગો ભોગવી રહ્યા છો તે કેવા છે? મોઢામાં મૂક્યું, જરા ચમચમાટ થયો, પછી એને થૂકી નાખ્યું, પણ પછી અત્યંત રહ્યું ને એની ટેવ કુટેવ પડી ને કેન્સર થયું, પછી કોણ એનો ઉપાય? શો ઉપાય? એ પેલા ભૂત જેવા મોઢા થઈ ગયા ઓપરેશન કર્યા. સ્વર્ગ સ્વલ્પ, એની અંદરનો આનંદ છે ને એ બહુ જ ક્ષણ જીવી હોય છે. કોઈ પણ કુવૃત્તિનો આનંદ ક્ષણ જીવી હોય છે, માત્ર અલ્પ જીવી, પણ પછીથી એની પાછળના પરિણામ અંત દુઃખદાય. એનો અંત એટલો દુઃખકારક હોય, એટલો પીડાકારક હોય, એટલો આમ વ્યથા કે માણસ સ્વયં પોતાના શરીરથી એને સહન ન કરી શકે અને જીરવી ના શકે. અંત દુઃખદાયી. અને જે અંત જેનો દુઃખદાયી હોય એનો પતી ગયું, જેનો છેડો ખરાબ, એનો પછી સમજી લેનો આખું જીવન, જીવનનો હિસાબ, તમે કેવું જીવ્યા છો એનું સર્વૈયું, મૃત્યુ મોત કેવું આવ્યું છે એના ઉપરથી જ તમે આખું જીવન કેવું જીવ્યા છો એનું તારણ નીકળ્યું. આખા જીવન જીવ્યાનું પરિણામ, રિઝલ્ટ એટલે મૃત્યુ. અને મૃત્યુ કેવું છે? કેટલા ટકા વાળું છે? 34 વાળું છે, 50-55 વાળું છે, 70-80 વાળું છે, 90-95 વાળું છે? આમ સંપૂર્ણ એમાંથી નીકળી જાય. એટલા માટે કહ્યું અંત દુઃખદાયી. સ્વર્ગ સ્વલ્પ, સ્વર્ગ એટલે સુખ, સુખ બહુ જ સુખ, બહુ જ અલ્પ, બહુ જ થોડું, પણ એની અંદર દુઃખ છે એ અપાર અનંત હોય, એનો કોઈ છેડો જ ના હોય. આખા જીવનભર તમે બાકીના શેષ જીવન ઉપર એને એ દુઃખની પીડાને, વ્યાધિને ભોગવ્યા જ કરો, ભોગવ્યા જ કરો. એટલે અહીંયા આગળ ભગવાને સામાન્ય માનવ જીવનને બહુ સ્પષ્ટ કહી દીધું કે જીવવું છે સંયમ સદાચાર સમ્યક જીવન. જેમ ભગવાને ગીતાની અંદર કહ્યું ને કે જે કઈ છઠ્ઠા અધ્યાયની અંદર સમ્યક જે કઈ જાગ્રતો નહીં વિચારજું ને, વધારે ઊંઘવું નહીં, વધારે જાગવું નહીં, આહાર પણ સ્વલ્પ કરવું, એ પ્રમાણેનો વ્યવહાર ને દરેક બાબત એવું સમ્યક હોય, સંયમ સંયમયુક્ત હોય, નહીં પણ નહીં અને બિલકુલ એનો વિકૃતિ પણ નહીં, અતિરેક પણ નહીં, સમ્યક. તો આમ ભગવાને બહુ સ્પષ્ટ કે આ શરીર ખરું, શિવ મહિમ્ન સ્તોત્ર ની અંદર તો બહુ સ્પષ્ટ કહ્યું, વિકારો વિશ્લાઘ્ય, વિકૃતિ છે પણ એ પ્રશંસનીય છે. મહાભારતે એને અને આપણા 16 વેદના સંસ્કાર ની અંદર એ લગ્ન ને 16 સંસ્કાર કહ્યું, વિકૃતિ છે, વિકાર છે, છતાંય અસંયમ છે છતાંય, પણ સંસ્કાર કેમ કયો? શ્લાઘ્ય. આ પરંપરાનો તંતુ, વંશ તંતુ કે એનાથી જ જળવાવાનો છે અને એનાથી આ સૃષ્ટિનું સર્જન થવાનું છે. એટલે વિકૃતિ પણ ક્યારેક પ્રશંસનીય હોય છે પણ ક્યારે એની મર્યાદામાં હોય ત્યાં સુધી. એટલા માટે કહ્યું એ હિતન કર ફલ વિષય ને ભાઈ, સ્વર્ગ સ્વલ્પ, આનંદ બહુ જ થોડો ક્ષણ જીવી, અને અંત અને પાછળથી અંત સુધીનો એ દુઃખ એ પીડા જે અસહ્ય હોય છે.